ચાલો મંગલાચરણ કરશું.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચ કાસતે, ચિત્સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિદે. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે, સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત, આ સમય પ્રાભૃત અહો.
પર્વાદિજાર્જ અષ્ટાનિકા પર્વનો આજે ત્રીજો દિવસ છે. આજે ઉપર કઈ પૂજા થઈ હશે? મંદિર મેરુ અને વિદ્યુન્માલી મેરુ બે પૂજા થઈ આજે ઉપર, અને સાથે પંચમેરુની સમુચ્ચય જયમાલા. આજે પંચમેરુની પૂજન પૂરી થઈ. જો મેં કહ્યું હતું એમ કે પંચમેરુમાં હજી જાણવાલાયક થોડુંક વધારે છે, તો જે ચાર મેરુ પર્વત છે એ 84,000 યોજન ઊંચા છે, અને વચ્ચેનો સુદર્શન મેરુ 1,00,000 યોજન ઊંચો છે. 1,000 અંદર, હા બરાબર, 1,000 અંદર. તો જે ચાર પ્રકારના એમાં વન આવે છે, કયા છે ચાર વન? ભદ્રશાલ વન, નંદન વન, સોમનસ વન અને પાંડુક વન. બરાબર, ચાર પ્રકારના વન છે. તો ભદ્રશાલ વન જે છે જમીન ઉપર જ છે, એનાથી 500 યોજન ઉપર નંદન વન છે. હવે એનાથી સુદર્શન મેરુમાં 62,000 યોજન ઉપર સોમનસ વન છે, 62,000. ઓલું ખાલી 500 યોજન, એટલે ઇમેજિન કરો, બે વન તો કન્ઝિક્યુટિવ છે, પછી એક એકદમ ઉપર છે, અને પાંડુક વન તો એકદમ ટોપ ઉપર છે. તો આ 62,000 યોજન અને બાકીના ચાર મેરુ પર્વતમાં 55,500 યોજન, 55,500. કેમ કે એ મેરુ પર્વત નાના છે ને, તો એમાં એ સોમનસ વન પણ થોડુંક નીચે છે, અને પછી પાંડુક વન તો ઓલામાં એમ સમજો કે 1,00,000 યોજન પર, અને આમાં 84,000 ઉપર. હવે એના સિવાય બીજી શું રચનાઓ છે? તો ચાર દિશામાં ચાર અકૃત્રિમ જિનાલયો છે. તો ચાર દિશા એટલે કઈ દિશા? હા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બરાબર, તો પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર એ દિશાઓમાં ચાર અકૃત્રિમ જિનાલયો છે. હવે આ જિનાલયોની વિશેષતા શું છે ખ્યાલ છે? અકૃત્રિમ જિનાલય છે ને ત્રણ પ્રકારના હોય વિશ્વમાં. હા, અકૃત્રિમ જિનાલયો ઉત્કૃષ્ટ જિનાલય, મધ્યમ જિનાલય અને જગન્ય જિનાલય, એ રીતે ત્રણ પ્રકારના હોય. જે ઉત્કૃષ્ટ અકૃત્રિમ જિનાલય હોય એ 100 યોજન લાંબા, 75 યોજન ઊંચા અને 50 યોજન પહોળા, એવી રીતના હોય. જે મધ્યમ હોય એ 75 યોજન લાંબા, અને પછી એના રેશિયોમાં તમે કરી નાખો એમ, 75, 37.5 અને એવી રીતના. અને જે જગન્ય હોય 50 યોજન લાંબા હોય, 25 યોજન એવી રીતના હોય. બરાબર, તો હવે સુદર્શન મેરુમાં કયા જાતના જિનાલયો હશે? બોલો, શું લાગે છે આપણને કયા હશે? જો નીચેના જે વન છે ત્યાં જગ્યા ઘણી મોટી છે, એટલે ત્યાં ઉત્કૃષ્ટ જિનાલયો છે, અને ઉપર પાંડુકોનમાં જગ્યા નાની છે તો ત્યાં જગન્ય જિનાલય છે, અને વચ્ચેમાં મધ્યમ છે. અકૃત્રિમ જિનાલયોમાં પણ આવી રીતના ઘટતા જાય છે. હવે સોમનસ ને નંદનવન એ બેનું મને ખ્યાલ નથી, પણ બેમાં મધ્યમ છે લગભગ. ભદ્રશાલ વનમાં ઉત્કૃષ્ટ છે, હવે એના સિવાય જો હજી એક બીજી જાણવા લાયક માહિતી, પાંડુકવનમાં ચાર જિનાલયો સિવાય બીજું શું છે? ચાર શિલાઓ છે. ચાર શિલાના નામ કોઈને ખબર છે? પાંડુક શિલા છે, પછી રક્ત કમલા શિલા, પછી એક રક્તશિલા અને હજી એક શિલાનું નામ મને યાદ નથી હવે. તો ચાર પ્રકારની શિલાઓ છે. હવે જો એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ અરેન્જમેન્ટ છે, ધ્યાનથી સાંભળજો. હવે ચાર દિશામાં તો જિનાલય છે, તો શિલાઓ ક્યાં હશે? ચાર વિદિશાઓમાં, કે ઉત્તર અને પૂર્વની વચ્ચે, એટલે એ નૈઋત્ય દિશા કહેવાય ને. પછી પૂર્વ અને દક્ષિણની વચ્ચે એ વાયવ્ય, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે એ અગ્નેય, અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે ઈશાન. આ ચાર દિશાઓમાં ચાર શિલાઓ છે. હવે લોજિકલી આપણને શું લાગે છે? ભરત ક્ષેત્ર દક્ષિણમાં છે. ભરત ક્ષેત્રના તીર્થંકરોનો અભિષેક ક્યાં થાય? પાંડુક શિલા ઉપર થાય. તો પાંડુક શિલા ક્યાં હોવી જોઈએ? ક્યાં હોવી જોઈએ? આ ચાર જે ચાર વિ દિશા જોઈએ એમાં ક્યાં હોવી જોઈએ? નહીં, સુદર્શન મેરુના પાંડુક વન ઉપર ચાર દિશામાં, આપણે ચાર દિશાઓમાં જિનાલય જોયા, ચાર વિ દિશાઓમાં શિલાઓ છે. તો જો કેવું ઇન્ટરેસ્ટિંગ અરેન્જમેન્ટ છે જોજો, જે ભરત ક્ષેત્ર છે દક્ષિણમાં છે, પણ એના તીર્થંકરો જાય છે ઉત્તર અને પૂર્વની વચ્ચે. પાંડુક શિલા ત્યાં છે, ઓપોઝિટ સાઈડ. એરાવત ક્ષેત્રના તીર્થંકર આવે છે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે. ખ્યાલ આવ્યો કે નહીં? જે પૂર્વ વિદેય છે તો એના તીર્થંકર જાય છે, અને પશ્ચિમ વિદેયના તીર્થંકરોનો અભિષેક ક્યાં થાય? તો પૂર્વ અને દક્ષિણની વચ્ચે. લોજિક નથી એવું છે બસ, પણ એટલે આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ ટુ નોટ છે કે તીર્થંકરો ઓપોઝિટ સાઈડ ઓફ સુદર્શન મેરુ એ દિશામાં છે, ઈશાન નહીં. જો ભરત ક્ષેત્રના જે હોય એનો નૈઋત્ય દિશામાં થાય, એટલે કે નોર્થ ઈસ્ટ, દક્ષિણવાળા નોર્થ ઈસ્ટમાં જાય છે. એમ સમજી લો, આપણે દોઢ વાગ્યાનો જે એંગલ હોય ને, દોઢ વાગ્યાનો જે એંગલ હોય એવું માઇન્ડમાં રાખવાનું, કે જ્યાં નીચેના તીર્થંકર છે તો ત્યાં જાય છે એવી રીતના. હવે એને જ તમે ગોળ ફરાવી લો તો ઉત્તરના આમ દોઢ આમ સમજો, એટલે દક્ષિણને પશ્ચિમની વચ્ચે આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો આ રીતે મેરુ પર્વતની થોડીક વિશેષતાઓ હજી જોઈએ. આ સેમ અરેન્જમેન્ટ બધા જ મેરુ પર્વતમાં છે, એટલે બધા જ ભરતના તીર્થંકરો આવી રીતના અહીંયા જાય છે. અને બધી શિલાઓના નામ પણ સેમ છે, બધે પાંડુકના ચાર પાંચે મેરુ પર્વત પર પાંડુક શિલા જ નામ છે, બરાબર. ચાલો હવે આપણે આપણા ચાલતા વિષયમાં આવી જઈએ. જો આપણે સમય સારજીમાં કયો વિષય ચાલે છે? ઉપાય ઉપેય અધિકાર આપણો ચાલે છે. એમાં આપણે ગઈકાલે 269 કળશ, આજે આપણી એવી ઈચ્છા છે કે 270 અને 271 એટલું થાય, એટલે ગુરુદેવ શ્રી સાથે આપણે પહોંચી જઈએ. જો હવે પહેલા આપણે રિવિઝન કરીએ થોડું, કે ક્યાંથી આપણે વાત ઉપાડી. આ ઉપાય ઉપેય અધિકારની સમરી કે સાધ્ય સાધક એનો ભાવ છે, કે જીવ પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનો આશ્રય લે તો એ સાધક, એનો માર્ગ થયો, ઉપાય થયો. તો કેવી દશા પ્રગટ થાય? કે એને સિદ્ધ અવસ્થા પ્રગટ થાય, એટલે એ એનો ઉપેય થઈ ગયો, બરાબર, એ મોક્ષ છે. હવે આખા સમયસારજીમાં જ્ઞાન માત્ર આત્મા કીધું, તો એને સમજાવતા પહેલા અમૃત ચંદ્રાચાર્ય કીધું કે અનંત શક્તિઓ છે જે આ જ્ઞાન માત્ર ભાવમાં ઝલકે છે, બરાબર. આ ઉપાય ઉપાય અધિકારમાં ચાર અવસ્થારૂપી માર્ગ કીધો. હવે તો યાદ રહી ગઈ હશે ને ચાર કઈ અવસ્થા છે, કે પહેલી મિથ્યાત્વ અવસ્થા, પછી વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ અવસ્થા, પછી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ અવસ્થા, અને સિદ્ધ અવસ્થા મોક્ષરૂપ અવસ્થા, બરાબર. આ ચાર અવસ્થા અહીંયા કીધી. હવે એનો ઉપાય શું છે? ઉપાય શું છે? કે જે જીવ આ જ્ઞાન માત્ર પોતાના આત્મામાં લીન થાય છે તો એને રત્નત્રય પ્રગટ થાય છે, અને એનાથી આગળ એની જ મસ્તીમાં રહે છે તો એને સિદ્ધ દશા પ્રગટ થાય છે, અને જે જીવ એ જ્ઞાન માત્ર ભાવમાં ન રહીને પર પદાર્થમાં રહે છે તો એને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે અને સંસારરૂપ અવસ્થામાં પરિભ્રમણ કરે છે. બરાબર, આટલું આપણે પહેલા જોયું હતું. પછી 266 થી આપણે આના ઉપર ચાર કળશ જોયા હતા. પહેલા કળશમાં શું કીધું કે આ જે હમણાં જે ભાવ કીધો એનો જ કળશ ફરીથી કીધો કે પોતાના આત્માનો આશ્રય લે તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને પર પદાર્થનો આશ્રય લે તો સંસાર. બરાબર, એના પછી કે આવી ભૂમિકામાં રહેનાર જીવ કેવો હોય છે તો કેવો કીધું તું, બે કન્ડિશન આપી હતી, કોઈને યાદ છે? એક તો શ્યાદવાદમાં પ્રવીણ હોય છે અને બીજું કે જેનું સુનિશ્ચિત સંયમ હોય છે, એટલે કે એનું જીવન એ રાગાદી અશુદ્ધ પરિણતિથી મંદ કષાયરૂપ સંયમિત જીવન એનું હોય છે. આવો જીવ જ્યારે સુનિશ્ચિતપણે પોતાના આત્મામાં ઉપયોગને જોડે છે અને પ્રતિદિન એવા જ ભાવોને ભાવે છે તો એને એ જ્ઞાન નહીં અને ક્રિયા નહીંની મૈત્રી રૂપ એવી ભૂમિકાનો આશ્રય થાય છે. બરાબર, એટલે આ જે જીવ જે પોતાના આત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન આદિ પ્રગટ કરવાનો છે એની ભૂમિકા કેવી છે કે એક તો શ્યાદવાદમાં પ્રવીણ છે, સંયમી જીવ છે અને રોજ પોતાના આત્માના ભાવને ભાવે છે પ્રતિદિન, અને એની જ્ઞાન ક્રિયા અને જ્ઞાન નહીં ક્રિયા નહીંનું બેલેન્સ છે. બરાબર, આવો છે તો આવા જીવને શું પ્રગટ થાય છે? તો જો નેક્સ્ટ કળશમાં શું કીધું કે આવા જીવને અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. તો એ અનંત ચતુષ્ટય કેવું છે કે જો એ ચૈતન્ય પિંડનો નિર્ગળ વિલસતો એવો વિકાસ થાય છે, એટલે અનંત દર્શન એનાથી કીધું. પછી શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે સુપ્રભાત સમાન છે, સમ્યક જ્ઞાન કીધું, અનંત જ્ઞાન કીધું. પછી આનંદમાં સુસ્થિત જેનું અસ્ખલિત એવો એક રૂપ છે, એ અનંત સુખ કીધું. અને અચલ જેની જ્યોતિ છે એટલે અનંત વીર્ય કીધું. બરાબર, આવો એ અનંત ચતુષ્ટયને એ જીવ પ્રગટ થાય છે. અને આવો જ આત્મ સ્વભાવ અમને પ્રગટ થાવ એમ કરીને એવી ભાવના સાથે 269 કળશ કીધો હતો. બરાબર, આટલી વાત આપણી ગઈકાલે થઈ ગઈ. હવે એનાથી આપણે આગળ વધીએ. જો હવે 267માં શું કહી ગયા હતા પહેલા કે એ પુરુષ કેવો હોય છે કે જેની શ્યાદવાદમાં પ્રવીણતા હોય છે. શ્યાદવાદ કોને કહેવાય? શ્યાદવાદ કોને કહેવાય? કે વસ્તુ અનેકાંત સ્વરૂપ છે, એમાં અનેક ધર્મ છે, એ અનેક ધર્મને એક એક કરીને સમજાવવાની પદ્ધતિ, કોઈ એક અપેક્ષાએ એક વાર કથન કરવું એને શ્યાદવાદ કહેવાય છે. શ્યાદ એટલે કોઈ એક અપેક્ષા અને વાદ એટલે કથન કરવું, કોઈ એક અપેક્ષાથી કથન કરવું એને શ્યાદવાદ કહેવાય છે. તો હવે એ જીવ શ્યાદવાદમાં પ્રવીણ છે તો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે જો કે નયો વડે આત્મા સધાય છે તો પણ જો નયો પર જ દ્રષ્ટિ રહે તો નયોમાં તો પરસ્પર વિરોધ પણ છે. વિરોધ છે ને કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, તો એટ અ ટાઈમ બેવ છે કે નહીં? તો એટ અ ટાઈમ બેવ છે. તો બેવ છે તો બેવનો આશ્રય કેવી રીતના લેવો? તો આ તો બેવમાં વિરોધ આવે છે. તો જો એ કઈ અપેક્ષાથી નિત્ય છે ને કઈ અપેક્ષાથી અનિત્ય છે એ સમજી લેવામાં આવે તો વિરોધ નથી આવતો. બરાબર ને? તો જો એ જ અહીંયા કહે છે કે માટે હું આ નયોને અવિરોધ કરીને અર્થાત નયોનો વિરોધ મટાડીને આત્માને અનુભવું છું, એવા અર્થનું અહીંયા કાવ્ય કહે છે. જો આત્મામાં સ્વભાવ તો અનેકાંતમય છે. જો આ ધ્યાનથી સાંભળજો, પણ થોડું ફંડામેન્ટલ જોઈ લઈએ તો શું આમાં આની અપેક્ષા ખ્યાલ આવે. વસ્તુનો સ્વભાવ કેવો છે? કે વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. આજે ગુરુદેવશ્રીના પ્રવચનો હમણાં છેલ્લે આવ્યું ને, દ્રવ્ય ગુણ પર્યાય રૂપ. તો દ્રવ્ય કેવું છે? કે ત્રિકાળ અનાદિ અનંત વસ્તુ છે. એના ગુણો કેવા છે? કે એ પણ ત્રિકાળ છે, અનાદિ અનંત છે, વસ્તુના એક અંશ રૂપે છે પણ કાળથી કાયમ છે, પણ એ વસ્તુનો એક સ્વભાવ છે, પૂરેપૂરું વસ્તુનો સ્વરૂપ નથી. બરાબર, એક અંશ અને અંશી, ગુણ અને ગુણી એવો એમાં ભેદ છે, એ એક ગુણ છે. અને પર્યાય કેવી છે? કે એક સમયની અવસ્થા છે. જો હવે પર્યાયને બે રૂપે વર્ણન કરી શકાય. એક તો કે દરેક ગુણની પણ પર્યાય કહેવાય, દરેક ગુણની વર્તમાન અવસ્થાને પણ પર્યાય કહેવાય, અને પદાર્થમાં જે અનંત ગુણો છે એનું એક ક્યુમ્યુલેટિવ ફોર્મ, એ અનંત ગુણોની વર્તમાન જે અવસ્થા છે, તો અનંત પર્યાયો થઈ ને, એ અનંત પર્યાયને મળાવીને પણ એક પર્યાય કહેવાય, તો દ્રવ્યની એ પર્યાય થાય છે. જો ગુણ અને પર્યાય કોઈ જુદી વસ્તુ જ નથી ખરેખર, તો ખરેખર વસ્તુ એક જ પદાર્થ છે ત્યાં. અહીંયા આત્મા એક જ પદાર્થ છે. હવે આત્માના ગુણ જુદા અને એની પર્યાય જુદી એવું બધું કંઈ છે જ નહીં. આ તો વર્ણન કરવાની પદ્ધતિ છે, ખ્યાલ આવ્યો ને. ખરેખર આત્માની જ વિશેષતાઓને એના ગુણ કહેવાય છે, અને આત્માની જ વર્તમાન અવસ્થાને એની પર્યાય કહેવાય છે. આપણી પાસે સોનાની વીંટી હોય તો ત્યાં વીંટીનો આકાર જુદો છે, સોનું મટીરિયલ જુદું છે, એના ગુણો જુદા છે, એવું ભેદ નથી. ત્યાં તો એક જ વીંટી છે બસ. હવે એ જ વીંટીને તમે એના પદાર્થથી જુઓ તો સોનું જ દેખાય છે. ત્યાં પછી આકાર ને બધું દેખાતું નથી, એનો ગળા, એનો ઘાટ ને બધું દેખાતું નથી. દેખાય છે શું? નજર આપણી સોના ઉપર છે. એ નજરમાં મુખ્ય ગુણ કરવાની પદ્ધતિ છે, ખ્યાલ આવ્યો ને. હવે એના જ ગુણો કહીએ તો ભાઈ નાજુક છે કે હા, એની પીડા શિકાસ આદિ જે પણ એના ગુણો જે છે એ બધા, અને એની અવસ્થા જોઈએ તો વર્તમાનમાં વીંટીના આકારે છે, બરાબર ને. તો એક જ પદાર્થને જુદી જુદી રીતે જોવાની પદ્ધતિ છે. એવી જ રીતે આત્માને જુદી જુદી રીતે જોવાની પદ્ધતિ છે કે વર્તમાન અવસ્થાથી જુઓ તો મનુષ્ય છે, નર નારક આદિ પર્યાયોમાં છે, રાગાદી ભાવ સહિત દેખાય છે, અથવા અર્યંસિદ્ધ ભગવાન રાગાદી ભાવ રહિત દેખાય છે, અથવા આપણી વર્તમાનમાં જે પુરુષ સ્ત્રી આદિ ભેદો દેખાય છે, આ કઈ નજર છે કે પર્યાયથી જોવાની નજર છે, બરાબર. અને દ્રવ્યથી જોઈએ તો બસ ખાલી જીવ છે, બીજું કાંઈ નથી ત્યાં. તો દ્રવ્યથી જોઈએ તો બધામાં જીવ જ જીવ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી, ખ્યાલ આવે ને. દ્રવ્યથી જોઈએ તો બધે જીવ જ જીવ દેખાય છે, એમાં કાંઈ ફરક દેખાતો જ નથી. અને પર્યાયથી જોઈએ તો બધા ભેદ દેખાય છે. તો પુરુષ સ્ત્રી દેખાય છે, ચશ્માવાળા ચશ્મા વગરના આદિ જે પણ, વૃદ્ધ જવાન આદિ બધું એમાં ભેદ દેખાય છે. તો આ જોવા જોવાની નજરમાં ફરક છે, એને નય કહેવાય. જોવાની નજરને નય કહેવાય છે, ખ્યાલ આવ્યો કે નહીં. કે તમે કઈ અપેક્ષાથી વર્ણન કરો છો, કયા એંગલથી તમે એને ડિસ્ક્રાઇબ કરો છો, એને નય કહેવાય છે. તો જે તત્વ છે અથવા મૂળ મોક્ષનો માર્ગ છે એનું એક પ્રયોજન શું છે? કે જે બદલતી અવસ્થા છે, પર્યાયરૂપ અવસ્થા છે, એની નજર ન રાખીને જે સ્થિર સ્વભાવ છે, એક જેમાં બધામાં સમાનતા છે, એક સ્થિર સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ છે, એના તરફ નજર કરવી, એને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે, એને જ શુદ્ધ નહીં કહેવાય છે, એને જ આપણે મોક્ષનો માર્ગ કહેવાય છે, જે કહેવું હોય કહો, ખ્યાલ આવે ને. આપણી આજે પાછળ આવશે ને કે ન દ્રવ્ય ખંડિયામી, જો વાંચીએ એને પણ, જો એમાં વાક્ય શું લખ્યું જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાક્ય પણ એટલું સરસ છે. ગુજરાતીમાં જોઈએ, જો હું મળ્યું તમને બ્રેકેટમાં જે વાક પેરેગ્રાફ શરૂ થાય છે ને, જ્ઞાની શુદ્ધ નયનું અવલંબન લઈને એમ અનુભવે છે, એ વાળો પેરેગ્રાફ પેજ 621, એમાં જે ઉપરનો ભાવાર્થ લખ્યું છે ને એની નીચેનો પેરેગ્રાફ, જ્ઞાની શુદ્ધ નયનું અવલંબન લઈને એ વાળો પેરેગ્રાફ મળ્યું બધાને. જો મારે વાક્ય શું પોઈન્ટ આઉટ કર્યું એના પછી બ્રેકેટ પૂરો થાય પછી, હું મને અર્થાત મારા શુદ્ધ સ્વરૂપને નથી ખંડતો. જો વસ્તુનો સ્વભાવ તો જેવો છે એવો જ છે, વસ્તુનો સ્વભાવ તો અખંડ અને ખંડખંડ એક સાથે છે. ફરીથી વસ્તુનો સ્વભાવ કેવો છે? કે અખંડ પણ છે અને ખંડખંડ પણ છે. કેમ કે દ્રવ્યથી અખંડ છે અને પર્યાયથી ખંડખંડ છે, એ જ એનું અનેકાંત સ્વરૂપ છે. પણ આપણી નજર અત્યારના ક્યાં છે? દ્રવ્ય પર નથી, એ જ તો પ્રોબ્લેમ છે. આપણી નજર અત્યારના પર્યાય ઉપર જ છે. આપણી નજર કેના ઉપર છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું. હા, મારી ઉંમર કેટલી થઈ વિનોદ અંકલ? મારી ઉંમર કહીને આપણે પોતાની જાતને ખંડ પાડી દીધો ને કે હું આટલો જ છું. કાળથી ખંડ પાડ્યો, ખ્યાલ આવ્યો કે નહીં? પછી ક્ષેત્રથી ખંડ પાડી દઈએ છે. હા, તો હું દ્રવ્યથી પોતાની જાતને અનાદિ અનંત પરિપૂર્ણ માનતો નથી. ક્ષેત્રથી હું મારી જાતને જેવું સ્વરૂપ છે એવું માનતો નથી. ભાવથી અને કાળથી મારું જેવું સ્વરૂપ છે એવું માનતો નથી. એટલે હવે અહીંયા એક જાતનો આ તો આપણે પ્રતિજ્ઞા વાક્ય છે ને એના જેવું છે કે હવે હું મારા દ્રવ્ય સ્વભાવને ખંડતો નથી. જો વાક્ય કેવી રીતના લખ્યું છે, હું મને અર્થાત મારા શુદ્ધ સ્વરૂપને નથી દ્રવ્યથી ખંડતો, નથી ક્ષેત્રથી ખંડતો, નથી કાળથી ખંડતો, નથી ભાવથી ખંડતો. સુવિશુદ્ધ એક જ્ઞાન માત્ર ભાવ છું. એટલે કે આ આપણી નજર ક્યાં લઈ જાય છે? એ ત્રિકાળી વસ્તુ ઉપર લઈ જાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તમે જીવનો સ્વભાવ જુઓ તો દ્રવ્યથી એક અનાદિ અનંત અખંડ વસ્તુ છે. ક્ષેત્રથી કેવો છે કે જેટલો આત્માનો અસંખ્યાત પ્રદેશી એનો જે આકાર છે તે છે. કાળથી કેવો છે? કાળથી અનાદિ અનંત ત્રિકાળ એક રૂપ વસ્તુ છે. જેવી રીતના ક્ષેત્રથી એક અખંડ દ્રવ્ય છે કે નહીં, એમાં આપણે લેફ્ટ થી રાઇટ આ એક 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 પ્રદેશના ભેદ નથી પાડતા. એક આ આખો આખો હું છું એમ આપણે કહીએ ને, એવી રીતના અનાદિ અનંત કાળથી પણ આખો એક દ્રવ્ય છે. એમાં પછી આ એક સમય, બે સમય, ત્રણ સમય એવા ભેદ નથી પડતા. ખ્યાલ આવ્યો ને? અને ભાવથી કેવો છે કે અનંત સ્વભાવી એવો, એવા અનંત ગુણોથી ભરપૂર એવો હું દ્રવ્ય છું. તો આવું આખું દ્રવ્ય જે છે એને હવે જો આપણે ફરીથી આપણો કળશ આવી જઈએ, આપણે 270 ઉપર હતા ને, કે આ નયોનો અવિરોધ કરીને અર્થાત નયોનો વિરોધ મટાડીને એવા આત્માનો હું અનુભવ કરું છું. કેવા આત્માનો? કે આવા આત્માનો. આ જે ત્રિકાળી અખંડ જે એની વાત કરી ને, એવો પેલી પર્યાય દ્રષ્ટિ હટાવીને, હટાવીને એટલે જો સ્વભાવ વયો જતો નથી, સ્વભાવ છે, હા, એની પર નજર નથી. બસ જો આગળ આપણે વાંચીએ ને એમાં વાક્યમાં પણ આવશે. જો શ્લોકાર્થ વાંચે, અનેક પ્રકારની નિજ શક્તિઓના સમુદાયમય આ આત્મા, હા, એટલે આત્મા કેવો છે કે અનંત ગુણોથી ભરપૂર છે. એ આત્મા નયોની દ્રષ્ટિથી ખંડ ખંડ રૂપ કરવામાં આવતા તત્કાળ નાશ પામે છે. નયોની દ્રષ્ટિથી એટલે કે તમે એને કોઈ એક એંગલથી જુઓ કે આત્મા, આત્મા માં સુખ છે, તો આપણી નજર ક્યાં ગઈ? કે ખાલી સુખ ઉપર જ ગઈ. બાકીનો આત્મા રહી ગયો, બાકીનો એમાં જ્ઞાન રહી ગયું, એના ચારિત્ર રહી ગયું, બધું રહી ગયું. કેમ કે એક ગુણ ઉપર નજર વહી ગઈ. હા, આ તો ચલો બહુ થિયોરિટિકલ કીધું. આપણે જયારે એમ કહીએ ને કે હું પુરુષ છું, હું મનુષ્ય છું, એમ કહેતા નજર ક્યાં ગઈ? એ વર્તમાનની મનુષ્ય પર્યાય ઉપર વહી ગઈ. એ મનુષ્ય પર્યાય આત્માની નથી એમ નથી, છે તો આત્માની જ, પણ એ એક સમયની પર્યાય છે. વર્તમાનની એક સમયની પર્યાય છે, એના ઉપર નજર કરતા આત્મા ખંડ ખંડ થઈ ગયો. ઓલો જે અખંડ વસ્તુ હતી એની બદલે આ એક સમયની પર્યાય જેટલો રહી ગયો. ખ્યાલ આવે છે ને? ઓલું કોઈને હરપીસ જેવું કંઈ થયું હોય અને મોઢા ઉપર બહુ ફોલ્લા થઈ જાય, હા, તો આપણે શું કહીએ કે ભાઈ આ તો અત્યારના બીમારી થઈ છે, મારું ફેસ આવો નથી. ફેસ કેવો છે મારો? એ તો હટી જાય ને પછી તમે જોજો. હા, તો આ અત્યારના વર્તમાનમાં શું દેખાય છે? એ તો વિકાર છે, એ મારું નથી, એ મારું સ્વરૂપ નથી. એવી જ રીતે આ એક સમયની પર્યાય છે અથવા એક સમયના રાગાદિભાવ છે એ શું છે? એ તો વિકાર છે, મારું સ્વરૂપ નથી. આવું કંઈ મારું સ્વરૂપ કેવું છે એ હટી જાય ને પછી તમે જોજો મારું જે વિતરાગી ત્રિકાળી સ્વરૂપ જે છે, શુદ્ધ જ્ઞાન રૂપ, એવું મારું સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો આ નયોની દ્રષ્ટિથી શું થાય છે કે આત્મા ખંડ ખંડ થઈ જાય છે. બરાબર, હવે જો આગળ વાંચે, માટે હું એમ અનુભવું છું કે જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી. નિરાકૃત એટલે જો નીચે મીનિંગ લખ્યો છે ફૂટનોટમાં, બહિષ્કૃત, દૂર, રદ બાતલ, નાકબૂલ, એટલે કે એમાંથી એ જો જેમાંથી ખંડોને દૂર કરવામાં આવ્યા નથી. છતાં જે અખંડ છે એટલે એમાં ખંડ છે જ નહીં એવું નથી. ખંડ તો છે પણ છતાંય અખંડ છે. હા, એ વાક્ય જો કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે જીવનો સ્વભાવ કેવો છે કે ખંડ ખંડ રૂપે છે નથી એમ નથી. પહેલા તો એસ્ટાબ્લિશ કરે છે કે અનેકાંત સ્વરૂપ છે પણ તોય જીવ કેવો છે કે અખંડ છે. જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યા નથી છતાં જે અખંડ છે એક છે, એકાંત શાંત છે, અર્થાત જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે અને અચળ છે, અર્થાત કર્મના ઉદયથી ચડાવ્યું ચડતું નથી એવું ચૈતન્ય માત્ર તે જ હું છું. બોલો, આ જીવના સ્વભાવ પર દ્રષ્ટિ નાખીને કહો, આ અનાદિકાળથી આજ સુધી જીવના અનંત ગુણોમાંથી એકાદ ગુણ નરકમાં છૂટી ગયો કે નહીં આપણો? હા, કેમ કે આપણે સમજો એક એક થેલીમાં સાકરની ભરીને લાવ્યા હોય અને હા ગોણીમાં, ચલો ગોણીમાં સાકર ભરીને લાવ્યા, હવે આખા જીવન દરમિયાન એને પકડીને રાખી હોય તો ક્યારેક એકાદ તો ક્યાંક સાકરનો દાણો છૂટી જાય કે નહીં આપણો? હા, તો એવી રીતના આત્મામાંથી એકાદ ગુણ ક્યાંક રહી ગયો કે નહીં આપણો આટલા અનંત ભવોમાં પહેલાના? હા, ન રહી ગયો. કેમ ન રહી ગયો? કેમ કે એ અખંડ વસ્તુ છે, એમાંથી એ જેવી રીતના ગુણીમાં સાકર એક એક ભરેલી છે, એક એક દાણા છૂટા છે જ નહીં આત્મામાં. જેવી રીતના એ દાણા છૂટા છૂટા છે એવી રીતના આત્મામાં કોઈ છૂટી છૂટી વસ્તુઓ જ નથી, આત્મા એક જ વસ્તુ છે. હવે એકમાંથી કાંઈ છૂટું પડી જાય એવું પોસિબલ જ કેવી રીતના છે? કાં તો ટુકડા થવા પડે અને એવું તો થતું નથી. આત્માના ટુકડા તો થતા નથી. તો એ આત્મા એક જ અનાદિ અનંત એવો ને એવો છે. બોલો, કેટલું ઇન્ટરેસ્ટિંગ છે ને. અનાદિકાળથી આ જીવે કેટલા તો કેટલા પાપ કર્યા હશે વિચાર કરો તો નરકમાં જાય ને. પંચ પરાવર્તન કોઈ સાંભળ્યું છે સ્વરૂપ? હા, સાંભળ્યું છે. પંચ પરાવર્તનનું સ્વરૂપ સાંભળે ને આપણા પરસેવા છૂટી જાય કે મેં આટલા પાપ કર્યા છે ઓલરેડી. બોલો, નિગોદમાં આટલા વર્ષ રહ્યો, સાતમી નરકમાં, હા એનું એક સેમ્પલ તમને કહું, સાતમી નરકમાં 33 સાગરોપમનું મેક્સિમમ આયુષ્ય હોય તો ઇમેજિન કરો 33 સાગરોપમ વાળું આયુષ્ય પણ મેં અનંતવાર લીધું. એનાથી એક સમય ઓછું આયુષ્ય અનંતવાર લીધું, એનાથી બે સમય ઓછું આયુષ્ય અનંતવાર લીધું, ત્રણ સમય ઓછું આયુષ્ય અનંતવાર લીધું. એમ કરતા કરતા તમે પહેલી નરકનો 10,000 વર્ષના આયુષ્ય સુધી આવો. ક્યાં સાગરોપમના અસંખ્યાત વર્ષના આયુષ્ય અને ક્યાં 10,000 વર્ષ, અને એમાં એક 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 સમય ઓછા કરતા આવો અને દરેક જગ્યાએ અનંતવાર ભવ લીધા છે. તો આટલા પાપ કર્યા હશે તો અંદર ગયો હોઈશ ને. અને એની સામે પુણ્યના ભાવ જો કેટલા કર્યા કે સ્વર્ગમાં એ 31 સાગરોપમની જે નવમી ગ્રહવેકનું આયુષ્ય હોય એનાથી ઉપર સમ્યક દ્રષ્ટિ જોઈએ તો એનાથી નીચે તો 10,000 વર્ષનું ઓછામાં ઓછું દેવોનું આયુષ્ય, જે પેલા વિકલત્ર હોય ને એનું, વિકલત્ર નહીં શું કહેવાય, પેલા બીજા ત્રણ ભવનવાસી વ્યંતર જ્યોતિષ, હા તો ભવનત્રિક, ભવનત્રિકનું એનું, અને ત્યાં 10,000 થી 31 સાગરોપમ, એક 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 સમય વધારતા જાઓ અને બધી જગ્યાએ અનંતવાર ભવ લીધા છે. તો આટલા પુણ્યએ કર્યા, આટલા પાપે કર્યા, અનાદિકાળથી આત્મામાં કેટલો ફરક પડ્યો? જેવો છે એવો છે ને, અનાદિકાળથી એવો છે, આજે પણ એવો જ છે કે નહીં? અચ્છા, એવા જીવો છે કે નહીં વિશ્વમાં જે અનાદિકાળથી આજ સુધી નિગોદમાંથી નીકળ્યા જ નથી ક્યારે? અને એનો આત્મા કેવો છે? એવો ને એવો જ છે, શક્તિરૂપે એ જે એવો, એનો એવો મારો. તો જ્યાં આત્માની દ્રષ્ટિ કરીએ છીએ, જ્યાં એના સ્વભાવથી દ્રષ્ટિ કરીએ છીએ, તો કોણ ઊંચું કોણ નીચું બોલો? હા, શું જીનેન્દ્ર ભગવાન અને શું હું, આપણે બધા તો સમાન છે, કયા નહીંથી ભેદ પાડીએ છીએ એના ઉપર છે. હવે જો એ દ્રષ્ટિ કરતા, હા જેવું અરિયંત ભગવાનનું સ્વરૂપ છે, આવે છે ને પ્રવચન સારની 80મી ગાથા કે અરિયંત ભગવાનને દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે તો પોતાને આત્માને જાણી લે, તો જેવું એમનું સ્વરૂપ એવું મારું સ્વરૂપ, હવે એમનું દ્રવ્ય ગુણ જેવા એવું મારું, બસ પર્યાયમાં ફરક છે. તો એવું સ્વરૂપ જોવાથી પોતાને જે નિશ્ચય રત્ન તરીકે કેમ પ્રગટ ન થાય. આગળ એ જ આવ્યું ને કે મને પોતાના જ્ઞાન માત્ર આત્મ સ્વભાવનો આશ્રય લેતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે. હા, તો કેટલું સરળ છે ને, આમાં કાંઈ ખાલી આપણી નજર ફરાવવાની જરૂરત છે, બાકી કાંઈ અઘરું નથી. આપણે જે જોવાની દ્રષ્ટિ છે ને અત્યાર સુધી કે ભાઈ આમ આમ મારા પરિવારમાં મમ્મી છે, પપ્પા છે, દીકરા દીકરી આદિ બધું, એ બધું ભૂલી જાઓ. હવે આપણે બધા કોણ છે? બધા એક આત્મા છે બસ. આ તો અમુક આત્માઓ એક સાથે એક ઘરમાં રહે છે એટલું વિચાર કરો. હા, પંખીના મેળા જેવું. આજે હવા આપણે બારી ખોલીએ તો હવા અંદર આવે અને પછી અહીંયા ખુલ્લી હોય તો અહીંથી બહાર નીકળી જાય, પણ જે અંદર આવી તો એની સાથે અમુક બેક્ટેરિયા પણ આવ્યા કે નહીં? તો એ બેક્ટેરિયા આપણી પરમિશન લઈને આવ્યા કે ભાઈ હું તમારા મંદિરમાં આવું? હા, એવી જ રીતે આપણા ફેમિલીમાં કોઈનો જન્મ થાય તો કંઈ આપણી પરમિશન લઈને થાય છે કે ભાઈ હું તમારા ફેમિલીમાં જોડાઈ જાઉં? ભાઈ આપણો અનાદિકાળનો કંઈ કે સાત ભાવનો કે કંઈ સંબંધ છે કે નહીં? અરે કાંઈ સાત બાદ ભાવ હોતા જ નથી, બધા ગપ્પા એકદમ, એ બધું ખાલી ગપ્પા, બીજું કાંઈ નહીં. આ તો પ્યોર કોઇન્સિડેન્ટલ છે કે આપણે અત્યારના આટલા જીવો એકસાથે આવીને બેઠા છે. જો કર્ણાનયોગનો સિદ્ધાંત છે, જે આ કમઠ અને પાર્શ્વનાથ ભગવાનનો જે એવું હોય છે ને દસ ભાવોના સંબંધને બધું, આ બધું બહુ રેર હોય છે, અત્યંત રેર વસ્તુ છે. આવા સંબંધો બહુ રેરલી જોવા મળે છે. આદિનાથ ભગવાનના ટાઈમમાં જે ઓલા આઠ જીવો હતા, જે ચાર પ્રાણીઓ રાજા રાણી, એ લોકો દસ ભાવ સુધી સાથે રહ્યા ને, તો આવું બધું બહુ રેરલી થાય છે, રેગ્યુલરલી થતું નથી. એટલે આપણા ઘરમાં જે બધા સાથે ભેગા થયા છે એ બધાનો કંઈ પૂર્વનો એવું કંઈ ઋણાનું બંધ કેવું આવ્યા હશે, કશું જ નથી. આપણા આ હમણાંના રાગ ભાવ છે, બીજું કાંઈ જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હા, અને રાગથી પાર દ્રષ્ટિ કરીને જોઈએ છે ને તો જે એની કાળલબ્ધિય જીવ આવે છે એની કાળલબ્ધિય જીવ જાય છે, એના પરિણામ અનુસારે આવ્યો તો એના પરિણામ અનુસાર આગળની ગતિમાં જાય છે. આપણું એના પર કાંઈ ચાલતું નથી, ના એનું આપણા પર કાંઈ ચાલે છે. આપણા ઘરના જ જીવો હોય, આપણે નથી જોતા કે ભાઈ અમુક ઘરના જ જીવો છે પણ ધર્મ નથી કરતા, તો નથી જ કરતા. અને એના એવા જ પરિણામ છે કે ભાઈ આના લક્ષણ દેખાતા નથી કે દેવગતિમાં જશે. આપણને ખબર બી હોય કે ભાઈ આના લક્ષણ દેખાતા નથી, તો તમે શું કરી લ્યો છે ને? બસ આપણે તો વિતરાગ ભાવથી જ્ઞાતા દ્રષ્ટા રહેવું. ખ્યાલ આવે છે કે નહીં? હા, ચાલો પાછા અહીંયા આવી જઈએ. તો એવા જે ખંડ ખંડ રૂપ આત્મા નો એને દ્રષ્ટિ ગૌણ કરીને જે હું એક છું, અખંડ છું, એકાંત શાંત છું અને અચળ છું, એવા ભાવને જોતા ચૈતન્ય માત્ર તેજ હું છું એવો નિર્ણય થાય છે. હવે જેણે આવું જોયું એણે પોતાના આત્માને કેવો જોયો? કે દ્રવ્યથી બી અખંડ જુએ છે, ક્ષેત્રથી અખંડ જુએ છે, કાળથી અખંડ જુએ છે અને ભાવથી અખંડ જુએ છે. એક અખંડ આત્માને જ જ્યાં એણે દ્રષ્ટિ કરી તો હવે બધી અપેક્ષા એને એક જ પણું દેખાય છે. હવે એને પોતાના રાગાદી ભાવોનો દુઃખ થાય કે નહીં? જો જેવી સાધક દશા છે ને, સાધક દશામાં એક વિકલ્પ માત્ર દુઃખ તો થાય છે કે અરે મને આવા પરિણામ થઈ ગયા, પણ ત્યાંથી તરત હટીને પાછો પોતાને ક્યાં સ્થાપિત કરે છે? હા, કેમ કે જે એ રાગાદી ભાવનું, રાગાદી ભાવ ઉત્પન્ન થયા એ પણ પર્યાય દ્રષ્ટિ છે અને એનું દુઃખ થવું એ પણ પર્યાય દ્રષ્ટિ છે. ખ્યાલ આવે ને? એટલે પ્રાયશ્ચિતનો ભાવ પણ પર્યાય દ્રષ્ટિ છે, ત્યાંથી પોતાને હટાવીને પાછો એકપણામાં આવીને બેસી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આગળની, હવે આગળની ગાથા, જે આજની ગાથા ગુરુદેવશ્રીએ લીધી, કે જે પોતાના એકપણામાં બેસેલો છે જીવ, તો એને અંતરના હવે પરિણામ, જ્ઞાન માત્ર પરિણામ કેવા છે? તો જો અહીંયા કહે છે, એ જ પેજ પર 621 પર જ નીચેની લાઈન છે શ્લોકાર્થની ઉપર, જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે, એવા અર્થનું કાવ્ય, એવા અર્થનું કાવ્ય હવે કહે છે. જો ત્યાં ત્રણ વસ્તુ છે, ત્રણ વસ્તુ, એક તો પોતે જ્ઞાતા, એક છે જ્ઞાન જેનાથી જાણી રહ્યો છે, જ્ઞાનની પર્યાય, અને એક છે જ્ઞેય જેનો વિષય કરે છે. હવે પરજ્ઞેય તો ક્યારે આત્મામાં આવતું જ નથી, તો આવે છે શું કે એનો આકાર જીવના જ્ઞાનની પર્યાયમાં પડે છે. બરાબર, જ્ઞેયની અપેક્ષાએ કહીએ તો એને જ્ઞેયાકાર કહેવાય છે, અને એ જ આકાર જે આપણા જ્ઞાનની પર્યાયમાં પડ્યો એને જ્ઞાનાકાર કહેવાય છે. બરાબર, આટલું ક્લિયર. તો હવે જીવ એક જ વસ્તુ છે, સમજો આ ફોન મેં ઊંચો કર્યો તો તમને બધાને દેખાયો કે નહીં? હવે એક જ જણના જ્ઞાનમાં જો વસ્તુ ઘૂસી જાય તો બીજાને કેવી રીતના દેખાય? તો એ તો પોસિબલ જ નથી. એટલે વસ્તુ તો ત્યાંની ત્યાં જ રહી અને બધાના જ જ્ઞાનમાં એ આકાર પડ્યો. બરાબર, તો આપણે જાણ્યું શું? જ્ઞેયને જાણ્યું કે જ્ઞાનના આકારને જાણ્યું? કે આપણે તો આપણા જ્ઞાનના આકારને જ જાણ્યું. બરાબર, તો હવે ત્રણ વસ્તુ કઈ થઈ? પોતે જ્ઞાતા, પોતાની જ જ્ઞાનની પર્યાય, પોતાના જ જ્ઞાનનો આકાર. એટલે આપણા જીવની સત્તાની બહાર જીવે ક્યારે જાણ્યું જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આને જ એક્સટેન્ડ કરો. પોતામાં અનાદિકાળથી પોતામાં જ છે, જીવ પોતાની સત્તાની બહાર નીકળ્યો જ નથી. ક્યારે જીવ પોતાની સત્તાની બહાર તો નીકળો નથી, પોતાની સત્તાની બહાર એને ક્યારેય જાણ્યું પણ નથી. હવે આને જ એક્સટેન્ડ કરો. મારું શરીર, મારા કપડાં, મારું ઘર, અરે આ રસગુલ્લાનો સ્વાદ કેટલો સરસ છે, એ પદાર્થને ક્યારે જાણ્યો જ નથી જીવે. જીવે ખરેખર એ પોતાના જ્ઞાનને જ જાણ્યું અને જ્ઞાનનો જ આનંદ લે છે. અને રાગનો, હા રાગનો આનંદ, રાગની આનંદનો આભાસ કરે છે, આભાસ કરે છે ખરેખર. હા, ખરેખર તે આનંદ છે જ નહીં. પહેલા ત્યાં મોક્ષમાં પ્રકાશકમાં બહુ સરસ કીધું, પહેલા જીવને એવી તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ હતી એ પદાર્થને ખાવાની, એટલે એનું જ્ઞાન કરવાની, કે એ ઈચ્છાનું એટલું તીવ્ર દુઃખ હતું કે જ્યારે આનું જ્ઞાન થયું તો એ ઈચ્છાની શાંતિ થઈ, એટલે જીવને સુખાભાસ થયો. પહેલા દુઃખ હતું, એ દુઃખ ઓછું થયું એટલે એવું લાગ્યું કે સુખનો, મને સુખનો આભાસ થયો. મોક્ષના પ્રકાશકમાં તો ગજબ કર્યું ટોડરમલજી, એક એક આમ માણસના જીવના પરિણામોને વિચાર વિચાર કરી કરીને જાણે બુકમાં લખી નાખ્યા. આપણે વાંચીએ તો એવું લાગે કે હા, મન તો આવું જ થાય છે. ન વાંચ્યું હોય ને તો આખી પુસ્તક આદ્યોપાન જાતે વાંચવી જોઈએ, પ્રવચનોમાં નહીં. હા, કે આ પંડિતજી પાસે સાંભળી સોલાની વાત, કોઈની પાસે નહીં, જાતે વાંચો ખોલીને, જેટલું સમજાય એટલું. નો શું કામ સમજાય, આપણી ભાષા છે, શું કામ નો સમજાય. ચાલો, તો વાત શું ચાલે છે કે જીવ પોતે જ જ્ઞાતા છે, પોતાની જ જ્ઞાનની પર્યાયથી પોતાના જ જ્ઞાનાકારને જાણે છે. હા, ગુરુદેવશ્રી આ પ્રવચનમાં ઘણું બધું કહ્યું ને કે પર જ્ઞેય તો ક્યારે જ્ઞાનમાં આવતા નથી. અચ્છા, આમાં ગાથામાં બીજું શું કીધું કે જીવનો જ્ઞાન સ્વભાવ ખાલી છ દ્રવ્ય રૂપ લોકને જાણવા પૂરતો નથી. જો આપણે વાંચીએ અહીંયાથી, જો આ શ્લોકાર નેક્સ્ટ પેજથી છે. જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો. આ જ્ઞાન માત્ર ભાવ જે છે એ ખાલી જ્ઞેયોને જાણવા પૂરતો નથી. તો કેવો છે? પરંતુ જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે પરિણમતો તે. કલ્લોલો એટલે શું? જે દરિયાના મોજા ઉછળે ને એ ઉછળતી વસ્તુને કલ્લોલ કહેવાય. અહીંયા આનંદના સેન્સમાં છે કે જ્ઞાનના સેન્સમાં છે? હા, કે જે એ પર પદાર્થ છે એ પર પદાર્થને જાણવારૂપ જ્ઞાનની કલ્લોલ, એટલે જ્ઞાનની પર્યાયો. જ્ઞાનની એક એક સમયની, દર સમય જુદું જુદું જાણે છે ને, તો જુદું જુદું જાણે છે. જાણે દરિયામાં દર સમય મોજા ઉછળે છે અને બેસી જાય છે, એવી રીતના જ્ઞાનમાં દર સમય કંઈક જાણે છે ને પછી જ્ઞેયથી જ્ઞેયાંતર થઈ જાય છે. બરાબર છે ને? હવે જ્ઞાનમાં એવો સ્વભાવ છે કે નહીં કે પદાર્થોને જાણે છે? તો છે. એને દર સમય જુદું જુદું જાણવાનો સ્વભાવ છે કે નહીં? છે. એ સ્વભાવ ક્યારે બંધ થઈ જશે? ક્યારે બંધ નહીં થાય ને. તો હવે જો એકાકાર જ્ઞાન સ્વભાવને જાણવું હશે તો ઓલી જ્ઞાનની કલ્લોલોની વચ્ચે જ આને જાણવું પડશે કે ઓલાને બંધ કરીને આને જણાશે? વચ્ચે જ જાણવું પડશે કે નહીં? હા, જ્યાં જીવના જ્ઞાનાદિ ભાવ ચાલે છે, જ્યાં જીવના રાગાદિ ભાવ ચાલે છે, એ જ સમયે ત્યાં ત્રિકાળી આત્મા મોજૂદ છે. અને આનાથી દ્રષ્ટિ હટાવીને ત્રિકાળી ઉપર દ્રષ્ટિ લઈ જવી એ આપણું કામ છે. ઓલાને બંધ કરીને કે ભાઈ હવે હું ક્રોધ માન માયા લોભના ભાવ ન કરું એટલે હું આત્મામાં જાઉં, હા, અથવા મને ક્યાંય શાંતિ મળે તો હું આત્મામાં જાઉં, આ બહુ ઘોંઘાટથી મારા આત્મામાં નથી જવાતું. અરે કાંઈ નડતું નથી, વિશ્વના એકે જ્ઞેય, બહારના એકે ઘોંઘાટ, એકે બહુ સુગંધ આવતી હોય, બહુ અવાજ આવતો હોય, બહુ આમ જાણે આમ બહુ બધું દેખાતું હોય, કોઈ વસ્તુ જીવને પોતાના આત્મામાં જવા માટે રોકતી નથી. કેમ કે બધું જ્ઞાનનું જ તો પરિણામ છે. એમ વિચાર કરો, આ આંખો ખુલ્લી રાખીને બધું જ જુઓ, કાન ખુલ્લા રાખીને બધું સાંભળો. હા, હવે એમ વિચાર કરો કે આ જેટલું બી દેખાય, જેટલું બી સંભળાય છે ને, બધું જ્ઞાન જ તો છે મારું, એટલે મારી આત્માની જ તો સત્તા છે, એની બહાર ક્યાં છે? ખ્યાલ આવે ને? દ્રષ્ટિ પર પદાર્થ પણ નહીં નાખતા, ત્યાંથી જ્ઞાન સ્વભાવ પર લાવજો કે આ જેટલું જોયું એ આત્મા જ તો છે, આત્માનું જ્ઞાન જ તો છે. તો જ્ઞાન કેવું છે કે જો સ્વપર પ્રકાશ છે, એમ કરીને પાછા અંદર આવી જવાનું, એમ કરીને હંમેશા ત્રિકાળ સ્વભાવ પર આવવું. આને ભેદવિજ્ઞાન કહેવાય. ખ્યાલ આવે? જો આગળ વાંચીએ. જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું, તે જ્ઞાનના તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવો, પરંતુ જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે પરિણમતો તે જ્ઞાન જ્ઞેય જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો. ત્યાં ત્રણ વસ્તુ થઈ કે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, એ ત્રણેય હું જ છું. એટલે એના મય, જ્ઞાન જ્ઞેય જ્ઞાતામય, મય એટલે કે બધાનો એવા જ સ્વભાવ રૂપ વસ્તુ માત્ર જાણવો, અર્થાત પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા, એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાતા રૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવો. જો આનો ભાવાર્થ બહુ સરસ છે, એ પણ વાંચી લઈએ. જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેય રૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી. બાહ્ય પદાર્થ તો કંઈ જ્ઞાનમાં આવી જતો નથી, એ જ્ઞાનથી જુદા સ્વભાવ છે. જો આત્માની સત્તા કેવી છે, અનાદિકાળથી એક અખંડ આત્મા, એના અનંત ગુણો અને ઇવન એની પર્યાયો, એ સત્તા અભેદ કિલ્લા જેવી છે, એની અંદર કંઈ ઘૂસતું જ નથી. એવું ને એવું છે ને, એની અંદર કોઈ બીજો પદાર્થ આવીને એને મલિન કરી નાખે, કપડાં ઉપર કોઈ બીજો પદાર્થ આવે તો મેલું થાય, નહીં તો કપડું ચોખ્ખું જ રહે. એવી રીતના આત્મા હંમેશા ચોખ્ખો જ છે, એની અંદર કાંઈ ઘૂસતું જ નથી. હવે કાંઈ ઘૂસતું નથી તો મલિન થતો નથી. તો જો અહીંયા એ જ કહે છે કે આ બાહ્ય જ્ઞેયો જુદા છે, તે જ્ઞાનમાં પેસતા નથી. જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. એટલે જ્ઞેય શું છે કે જ્ઞાનના જ કલ્લોલો છે, બરાબર? એ એક વસ્તુ થઈ. તે જ્ઞાન કલ્લોલો, જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ જ્ઞાન એ બીજી વસ્તુ થઈ, એ જ્ઞાન કલ્લોલોને જ્ઞાન જાણે છે, જ્ઞાનની પર્યાય. એટલે જ્ઞેયને જ્ઞાન કલ્લોલ કીધું, જ્ઞાનની પર્યાય એને જાણે છે, બરાબર? બે વસ્તુ થઈ. આ રીતે પોતે જ, પોતે કોણ છે? પોતે જ્ઞાતા છે. પોતે જ્ઞાતા એ ત્રીજી વસ્તુ થઈ. તો પોતે જ જ્ઞાતા જ પોતાથી, એટલે કે જ્ઞાનથી જણાવા યોગ્ય હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ છે. એટલે જ્ઞેય થઈ ગયું, બરાબર? એટલે ત્રણેય વસ્તુ ત્યાં અભેદ જ છે. ફરીથી જે છઠ્ઠી ગાથાનો આપણે રેફરન્સ લીધું હતું ને, કે જે દીપકની જ્યોત છે પર પદાર્થને પ્રકાશે ત્યારે પણ દીપકની જ્યોત સમાન જ છે, અને પોતાની જ જ્યોતને પ્રકાશે તો પણ દીપકની જ્યોત છે. એમ આત્મા જ્યારે પર પદાર્થને જાણે છે તો પણ પોતે જ્ઞાયક જ છે. જ્ઞાયક એટલે જાણનાર. અને પોતાના જ આત્માને જાણે છે તો પણ પોતે જ્ઞાયક છે. તો ત્યાં પોતે જ્ઞાયક, પોતે જ આત્મા, એટલે પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞાયક અને પોતાને જ જાણે છે. જ્ઞેય પણ પોતે જ, બરાબર ને? અહીંયા તો પણ એક ઉપચાર આવ્યો કે પર પદાર્થને પોતાના જ્ઞાનાકારમાં ઝલકાવે છે, એટલે તો પણ દ્રષ્ટિ પર પદાર્થ તરફ થઈ ને, એટલે વ્યવહારથી ત્યાં જ્ઞાનાકાર કીધું છે. પણ પેલું તો આત્મા જ જ્ઞેય છે, તો આત્મા જ પોતાના જ્ઞાનમાં ઝલકે છે, એટલે બધું આત્માની અંદર અંદર જ થઈ ગયું. ખ્યાલ આવે? એ નિશ્ચય નહીંથી આત્માનો અનુભવ છે. જો વળી પોતે જ પોતાને, વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. સામાન્ય એટલે કે અભેદ, અખંડ, ત્રિકાળી, એકરૂપ, અને વિશેષ એટલે બદલતી અવસ્થાઓ જે થાય છે તે. આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. આગળ આવ્યો ને કે અનુભવ કરનાર કોણ છે, કે જે પોતાના જ્ઞાન માત્ર આત્મ સ્વરૂપનો આશ્રય લે છે, તો એ કેવો અનુભવ કરે છે? કે આવો અનુભવ કરે છે કે હું જ બધું છું, મારી જ આખી સત્તા છે, મારી સત્તાની બહાર કંઈ ગયું નથી, હું ક્યારે બહાર ગયો નથી. જો આ રીતે આપણે 271 સુધી થયું, આગળ 272માં હવે મેચક ને અમેચક આદિ ભાવ, એટલે એકરૂપ ભાવો ને અનેકરૂપ ભાવો, એની વાતો આવશે, એ આગળ ચર્ચા કરશું આપણે. ચાલ. નંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી 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 શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. બોલો. ઋષભાદિ મહાવીર પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાનનો જય હો. સીમંદરાદિ અજિતેર્ય પર્યંત 20 વિહરમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો. દ્વાદશાંગી જીનવાણી માતાનો જય હો. કડિકાળ સર્વજ્ઞ કુંકુંદ આચાર્ય બાહુબલી મુનિન્દ્ર આદિ સમસ્ત મુનિરાજનો જય હો. આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો જય હો. પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. અષ્ટાનિકા પર્વાધિરાજ પર્વનો જય હો.